સૌથી કફોડી સ્થિતિ રૂક્મિણી થઈ. શિશુપાલ કે જરાસંઘને મોં બતાવવા જેવું ન રહ્યું. અંદરની અંદર ક્રોધથી સળગી રહ્યો હતો, પણ એ કરે શું? જ્યારે એણે સમાચાર સાંભળ્યા કે રૂક્મણીને છોડાવવા ગયેલા રાજાઓ ખાલી હાથે પાછા ફર્યા છે અને ગયેલું સૈન્ય ખતમ થઈ ગયું છે, ત્યારે એ ક્રોધથી સળગી ઉઠ્યો. સેનાપતિને અક્ષૌહિણી સેના સાથે તૈયાર થવાની આજ્ઞા આપી. અનેક રાજાઓએ તેને વાર્તા કહ્યું, રૂક્મી હવે તંત પકડવો સારો નથી, અમે અમારાથી બનતું બધું કર્યું છે, પણ એ યાદવો કોઈથી ગાંજ્યા જાય એમ નથી, માટે ભલો થઈને અત્યારે શાંત થઈને બેસી જા, એ તો બીજી વખતે ઘાટ આવે ત્યારે જોઈ લેવાશે. અરે એ તો બને જ કેમ, હું અહીં બેઠો હોઉં અને વ્રજનો એ ગોવાળિયો મારી બહેનને ઉપાડી જાય એ મારાથી કેમ ખમાય? આપને જવું હોય તો ખુશીથી જઈ શકો છો, પણ હું તો એ ભાગેડુનો પીછો કર્યા વિના રહેવાનો નથી. અને ધનુષ હાથમાં લઈને પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી એ કૃષ્ણને હરાવીને મારી બહેનને છોડાવીને ના આવું ત્યાં સુધી હું કુંડિનપુરમાં પણ પગ નહીં મૂકું. ક્રોધના આવેશમાં રૂક્મિણીના અંગો અંગ ધમધમી રહ્યા હતા, આંખોમાંથી જાણે અંગારા ઝરતા હતા, પ્રતિપરે દાંતની બત્રીસી કચકચી ઉઠતી હતી. ધનુષ્ય નીચે મૂકી રૂક્મિણીએ બખ્તર પહેર્યું, સારથીને આજ્ઞા કરી, જાઓ અત્યારે જ, જરાય વિલંબ કરવાનો નથી. એ ગોવાળિયો હજી બહુ દૂર નહીં ગયો હોય, એને રસ્તામાં જ આંતરવો છે, માટે રથ વેગે ઉપાડો. સેનાપતિ, તમે સૈન્ય લઈને પાછળ પાછળ આવો, બનતા સુધી તો તમારી જરૂર નહીં પડે. હું જ એ મંદમતી મદન મોહનના મનનું મર્દન કરી નાખીશ, જેવી આપની આજ્ઞા. એમ કહીને સેનાપતિએ રથનો રસ્તો કરી આપ્યો. સાથીએ રથની લગામ હાથમાં લીધી, ચાબુક ફટકારતા જ અશ્વો ચારે પગે ઉપડ્યા. અલ્પ સમયમાં તો તેઓ શ્યામ સુંદરના રથની લગોલગ આવી ગયા અને રૂક્મિણી ગર્જ્યો, અરે ઓ ભાગેડું, મારી બહેનને લઈને આમ ચોરની જેમ ક્યાં ભાગે છે? વસુદેવે એને સણસણતો જવાબ આપતા કહ્યું, તારી અક્કલ બેર મારી ગઈ છે કે શું? તારી બહેનને તો સેંકડો રાજાઓ વચ્ચેથી ઉઠાવી છે, તારામાં પાણી હતું તો કોઈ સામું કેમ ન આવ્યું? જે સામે આવ્યા હતા એમને જરા પૂછી આવ કે છઠ્ઠીનું ધાવણ યાદ આવ્યું તું કે નહીં, માટે બકબક કર્યા વિના છાનો માનો પાછો જા, નહીં તો તારી પણ એવી જ ભલે થશે. રૂક્મિણી ભરાડ્યો, પાછા જાય એ બીજા, આજે તો બહેનને છોડાવી તને દૂર ચાટતે કરીને જ પાછા વરવાનું છે. ઓહો હો, ત્યારે તો પૂરતી તૈયારી કરીને આવ્યા લાગે છે, ત્યારે આવી જાઓ. સામા કોણ કેટલામાં છે એ મપાઈ જશે. આ સાંભળતા જ રૂક્મિણી ક્રોધથી સળગી ઉઠ્યો. શ્યામ સુંદરનું લક્ષ્ય લઈને એણે ત્રણ બાણો છોડ્યા અને ગર્જ્યો, અરે યદુકુલ કલંક, તું ભાગવાનું છોડીને મારી સામે આવ. યુદ્ધમાં ક્યારેય સાચી વીરતા દાખવી છે ખરી? જ્યારે ત્યારે બસ ભાગવાનું જ સૂજ્યું છે. જેણે જીવનભર ચોરી જારી કરી હોય એને યુદ્ધની રીત રસમ સમજાય ક્યાંથી? ગોવાલણોના ઘરમાં ચૂપકીથી બેસી માખણ ચોરી ખાધું, એમ આજે મારી બહેનને ઉપાડી ચાલ્યો. આજે તો તે પેલા લુચ્ચા કાગડા જેવું કર્યું. કાગડો ચૂપકીથી યજ્ઞ મંડપમાં પહેસે અને હવી ઉપાડીને છું થઈ જાય, એમ તું મારી બહેનને લઈને ભાગ્યો. તારામાં શૌર્ય છે ક્યાં? કેવળ છર કપટ કરવા જ કરવા એ જ તારો ધંધો થઈ પડ્યો છે. કાલે વનને સામે મોએ મારવો હતો ને, તે વખતે તો ઊભી પૂંછડીએ ભાગ્યો હતો અને ગુફામાં જઈ સંતાયો અને બિચારા કાલેવનનું કાટલું કરી નાખ્યું. મામાને ત્યાં યજ્ઞ જોવાને બહાને ગયો અને મામાને પૂરો કર્યો. કુંડિનપુરમાં વિહાર જોવા આવ્યો અને મારી બહેનનું જ હરણ કર્યું. તું જેટલો ઉપર છે એનાથી 7 ગણો ભોયમાં છે. હું તને સારી રીતે ઓળખું છું. આજે તારી કોઈ કારીગરી મારી સામે કામમાં લાગવાની નથી. આજે તને ભોંય ચાટતો ન કરું તો મારું નામ રૂકમી નહીં. હજી કહું છું, તને પ્રાણવાલા હોય તો મારી બહેનને મારે હવાલે સોંપીને ભાગી જા. શ્યામ સુંદરે વ્યંગમાં કહ્યું, સાલેજી આમ બહુ ચડ્યું ન બોલો. વાણીમાં વીરતા દાખવ્યા કરતા સામે આવીને પાણી બતાવો. એમ કહીને ભગવાને એક સામતા 8 બાણ છોડ્યા. એમાંથી 4 બાણોએ રૂકમીના 4 અશ્વોને ભોંય ભેગા કરી દીધા. એક બાણે સારથીને સુવાડી દીધો. છઠ્ઠું બાણે રથની ધજા છીન ભીન કરી નાખી. 7મા બાણે રૂકમીનું ધનુષ્ય તોડ્યું અને 8મે બાણે રૂકમીને ઘાયલ કર્યો. હવે રૂકમી ખરેખર ક્રોધે ભરાયો. ઘાયલ થયેલો રૂકમી ઓર છંછેડાયો. પાસે પડેલી તલવાર લઈને શ્રીકૃષ્ણને મારવાની ઈચ્છાથી એમના રથ પર ઘસ્યો. જાણે કે પતંગિયું અગ્નિને ઓલવવા દોડ્યું. શ્રીકૃષ્ણ તો સચેત જ ઊભા હતા. ઘસી આવતા રૂકમી ઉપર એક જ બાણ છોડીને તેની તલવાર તથા ઢાલના તરતલ જેવડા ટુકડા કરી નાખ્યા. છલંગ મારી ઘસી આવતા રૂકમીના કેસ પકડી ભોંય પર પટક્યો અને એને હણી નાખવા જ્યાં તલવાર ઉગામી ત્યાં રૂકમણીએ આવીને શ્રીકૃષ્ણના પગ પકડ્યા અને દીન સ્વરે કહેવા લાગી, નાથ કૃપા કરીને મારા ભાઈને છોડી દો. મારા ભાઈનો નાશ કરવો એ યોગ્ય નથી. શ્યામ સુંદરને દયા આવી ગઈ. ઉગામેલી તલવારથી એના માથાના વાર અસ્તવ્યસ્ત રીતે કાપી નાખ્યા અને સાથીને આજ્ઞા આપી, આતતાઈને રથની પાછળ કચકચાવીને બાંધ. દ્વારકામાં લઈ જઈને સારી પેઠે એની ફજેતી કરીશ. સાથીએ રૂકમીને રથની પાછળ બરાબર બાંધ્યો. એટલામાં તો મદમસ્ત માતંગો જેમ કમલિનીના ઝુંડને છૂંદીને મસ્ત થઈને વિચારે એમ યાદવ યોદ્ધાઓ રૂકમીના સૈન્યને છિન્નભિન્ન કરીને ત્યાં આવ્યા. રૂકમીની દશા જોતા જ સૌ હસી હસીને બેવડ વરી ગયા. ત્યાં તો બલરામજી આગળ આવ્યા. સૌના પર નજર ફેરવતા ફેરવતા રૂકમણી પર એમની નજર પડી. સગાભાઈની આવી દયનીય દશા જોઈને ખૂબ દુઃખ થયું હતું. આંતરે આંતરે આંખમાંથી અશ્રુ ટપકતા હતા. આ જોઈને બલરામજીને દયા આવી. આગળ વધીને એમણે જાતે બંધન કાપી નાખ્યા. બંધન છોડ્યા તોય શરમનો માર્યો એ ઊંચું પણ જોઈ શકતો ન હતો. બલરામજીએ જરા રોષયુક્ત સ્વરે કહ્યું, અરે કૃષ્ણ, આજે આ શું કર્યું તે? દાઉ ભૈયા, એ તો તમે અત્યારે આવો છો એટલે બાકી આ નીચ રૂકમીએ મને ગારો બાંધવામાં કંઈ બાકી રાખી નથી. જો એની બેન વચમાં ન પડી હોત તો એના 100 વર્ષ આજે ને અત્યારે જ પૂરા થઈ ગયા હોત. રૂકમીના દાઢી મૂછ કાપી નાખ્યા એનો વધ જ છે ને. વધ કરવામાં તે બાકી શું રાખ્યું છે? ગમે તેમ તોય આ તારો સારો છે. ક્રોધમાં ગમે તેમ બોલી જાય એ કાને જ ન ધરવો. સારાની ગારો અને મધની પારો. એ ગારો બોલ્યો હો પણ તું કેમ આવેશમાં આવી ગયો? તું મોટો થયો પણ તારી છોકર મત ન ગઈ. હવે તું પરણ્યો, દિન પ્રતિદિન તારા સંબંધો વિસ્તરશે. તું જાણતો હોય તો જાણી લે કે કોઈપણ સંબંધી નાશને યોગ્ય દોષવાળો હોય તો પણ તેનો નાશ સામા સંબંધીથી થવો યોગ્ય નથી. એ તો વહુ વચમાં ન પડી હોત તો તું રૂકમીનો વધ કરી જ નાખત ને. સગા સંબંધીમાં આપણી કેટલી નાલેસી થાત, કોઈ પણ સંજોગોમાં સંબંધીને મારવો નહીં, હા એવું હોય તો તેને ત્યાગ કરી દેવો, મારવાથી કંઈ વધારે હશે? જેનામાં દોષ છે એ તો મરેલો જ છે, મરેલાને વળી મારવો શા માટે? સાંત્વન આપવાને ઈરાદે બરરામજીએ રુક્મણીને કહ્યું, હે સદગુણી રુક્મણી, આપના ભાઈને કૃષ્ણએ કેસ કાપીને કદરૂપો કર્યો એથી આપ નારાજ ના થશો, કારણ કે માણસને પોતાના કર્મો જ સુખ દુઃખ આપે છે. આ પરિસ્થિતિમાં કૃષ્ણ બીજું કરે પણ શું? અમારો ક્ષત્રિયોનો ધર્મ જ ભયંકર છે, યુદ્ધના મેદાનમાં કોઈ શક પણ જોવાતો નથી. સામો ભાઈ આવે તો ભાઈ મરે, બાપ આવે તો બાપ મરે. તારા ભાઈએ લક્ષ્મીના મદમાં અંધ બનીને સામાનું અપમાન તો ન જ કરવું જોઈએ ને? ગઈ ગુજરી ભૂલી જાઓ, બનવાકાર બની ગયું. બલરામજીની સમજાવટથી રુક્મણીનો સંતાપ દૂર થઈ ગયો. બંધન મુક્ત થયેલા રૂક્મી વિલે મોઢે પાછો ફર્યો. હવે કયે મુખે એ કુંડિનપુરમાં જાય? આથી એણે ભોજકટ નામનું એક નવું જ નગર વસાવ્યું અને એમાં જ નિવાસ કર્યો. શત્રુ રાજાઓને જીતી ભગવાન શ્રીકૃષ્ણ ભીષ્મક રાજાની પુત્રી રુક્મણીને દ્વારકામાં લાવ્યા. નગરમાં પ્રવેશ કરતા જ વિજયી યાદવોએ ભગવાન શ્રીકૃષ્ણનો જય ઘોષ કર્યો. સારીએ દ્વારકાપુરીમાં વાયુ વેગે વાત પ્રસરી ગઈ. દ્વારકાવાસીઓના હૃદયમાં આજે આનંદ સમાતો ન હતો. ભગવાનના યુગલ સૌ સ્વરૂપના દર્શન કરવા માટે ઉમટી પડ્યા. જે કોઈ દર્શન કરે છે એ ભાન ભૂલી જાય છે. વસુદેવ દેવકી તો આનંદ વિભોર બની ગયા હતા. તરત જ એમણે પુરોહિતજીને બોલાવ્યા અને કહ્યું, મહારાજ જલ્દી ટીપણું ખોલો, વહેલામાં વહેલું જે કોઈ શુભ મુહૂર્ત આવતું હોય તે કાઢો. મારે શ્યામ વહુ લઈને આવ્યો છે, એનું લગ્ન લેવાનું છે. પુરોહિતે ટીપણી જોઈ અને શુભ મુહૂર્ત કાઢી આપ્યું. રાજમહેલમાં લગ્નની તડામાર તૈયારીઓ થવા લાગી. દ્વારકાપુરીના પ્રત્યેક ઘરમાં આનંદ છવાઈ ગયો. દ્વારકાપુરીને સુંદર રીતે શણગારવામાં આવી. સમસ્ત સ્નેહી કુટુંબીજનોને આમંત્રણ આપવામાં આવ્યું. મહારાજા ભીષ્મક અને તેમની પત્ની સુદમતી પણ કન્યાદાન દેવા માટે દ્વારકાપુરી આવ્યા. મહારાજા ભીષ્મકે ભગવાન શ્રીકૃષ્ણને આસન પર બેસાડી એમનું વિધિવત પૂજન કર્યું. પદ, અર્ધ્ય, આચમન તથા મધુપર્ક આપ્યા. પુરોહિતને કન્યાદાનનો સંકલ્પ કરાવ્યો. ભીષ્મકે અગ્નિ, બ્રાહ્મણ અને સૂર્યની સાક્ષીએ કન્યાદાન કર્યું. રુક્મણીએ પોતાનો કર શ્યામ સુંદરના હાથમાં સોંપ્યો. બંને અગ્નિની પ્રદક્ષિણા કરી સપ્તપદીને અંતે વિવાહનું કાર્ય પૂર્ણ થયું. ત્યારબાદ વડીલોને વંદન કરીને વર વહુ મહેલમાં ગયા. ત્યાં દેવકી માતાએ દેવી દેવતાઓનું પૂજન કરાવ્યું. આમ સર્વ કાર્ય પતાવ્યા પછી બંને સુખપૂર્વક રાજમહેલમાં રહેવા લાગ્યા.